એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે હાથમાં લીધો છે વિજયરાય વૈદ્યના ગુજરાતી સાહિત્યની રૂપરેખા પુસ્તકનો એક ખૂબ જ રસપ્રદ લેખ, મુખ્ય મુખ્ય સર્જકો મુનશી અને રવ દેસાઈ.
હા, ઘણો મહત્વનો લેખ છે.
બરાબર. આ લેખ આપણને 20મી સદીના શરૂઆતના દાયકાઓ, એટલે કે ખાસ કરીને 1915 થી 1942ના ગુજરાતી સાહિત્યના બે મોટા ગજાના સર્જકો કનૈયાલાલ મુનશી અને રમણલાલ વસંતલાલ દેસાઈની દુનિયામાં લઈ જાય છે.
અને એ સમયના બીજા લેખકોની પણ વાત છે.
હા, ચોક્કસ. આપણો હેતુ એ સમજવાનો છે કે વિજયરાય વૈદ્ય આ બંને સર્જકો અને એ સમયના અન્ય લેખકોને કેવી રીતે જુએ છે, એમનું પ્રધાન, એમનું મહત્વ, વૈદ્ય શું માને છે એ વિશે.
હા, એમનો દ્રષ્ટિકોણ શું છે, એમના યોગદાનનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું છે.
બરાબર. અને ગુજરાતી ગદ્ય સાહિત્યના વિકાસમાં એમનો શો ફાળો રહ્યો, તો ચાલો આ સાહિત્યિક સફર શરૂ કરીએ. વૈદ્ય લેખની શરૂઆત એક બહુ મહત્વના મુદ્દાથી કરે છે, ખરું ને?
હા, કે એ સમયમાં પદ્ય કરતાં ગદ્યનું વજન વધી રહ્યું હતું. બિલકુલ સાચી વાત. વૈદ્ય ખાસ નોંધે છે કે 20મી સદીના આ પૂર્વાર્ધમાં, એટલે 1915 થી 1942 દરમિયાન, ગુજરાતી સાહિત્યકારો માટે અભિવ્યક્તિનું મુખ્ય ક્ષેત્ર જાણે ગદ્ય બની ગયું.
એટલે નવલકથા, નાટક, નવલિકા, નિબંધ, આ બધું.
હા, આ બધા સ્વરૂપો મુખ્ય બન્યા. કવિતાનું સ્થાન જાણે થોડું ગૌણ બનતું ગયું. અને નવાઈની વાત એ છે કે મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ જેવા દિગ્ગજ કવિઓએ પણ એ સમયે નોંધપાત્ર ગદ્ય લખ્યું.
ઓ, અચ્છા, એ તો રસપ્રદ કહેવાય.
હા, એ જ બતાવે છે કે ગદ્ય કેટલું કેન્દ્રમાં આવી રહ્યું હતું, ગુણવત્તાની દ્રષ્ટિએ પણ.
અને આ ગદ્ય પ્રધાન યુગના, એમ કહીએ કે સૌથી પ્રભાવશાળી, સૌથી વધુ કીર્તિ મેળવનાર સર્જક તરીકે વૈદ્ય કોને ગણે છે? સ્વાભાવિક રીતે કનૈયાલાલ મુનશી જ ને?
હા, બિલકુલ. વૈદ્ય મુનશી માટે તો અપૂર્વ સામર્થ્ય જેવો ભારે શબ્દ વાપરે છે.
અપૂર્વ સામર્થ્ય?
હા, એમના મતે મુનશીએ ખાસ કરીને નવલકથા, નાટક અને નવલિકામાં જે કામ કર્યું એ અભૂતપૂર્વ હતું. એમની કૃતિ ગુજરાતનો નાથ માટે તો જુઓ, આનંદશંકર ધ્રુવ જેવા સમર્થ વિવેચકે પણ કહ્યું છે.
શું કહ્યું છે?
એમણે કહ્યું છે કે એના અમુક પાના તો દુનિયાના કોઈ પણ શ્રેષ્ઠ સાહિત્યમાં સ્થાન પામે એવા ઉચ્ચ કોટીના છે. હવે આ બહુ મોટી વાત કહેવાય.
ખરેખર, ખરેખર. તો મુનશીની કલમમાં એવો તે શું જાદુ હતો? વૈદ્ય એમના લેખનની કઈ ખાસિયતો ગણાવે છે?
વૈદ્ય મુનશીની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ તારવે છે. પહેલું તો માણસના સ્વભાવનું, એની સારી નરસી બાજુઓ, એની જટિલતાઓનું ખૂબ જ ઊંડું અને એમ કહીએ કે વેધક અવલોકન એમની કૃતિઓમાં જોવા મળે છે.
એટલે માનવ સ્વભાવના ઊંટા અભ્યાસી.
બરાબર. બીજું, એમણે પ્રણયના વિષયને નવી રીતે રજૂ કર્યો, જેને વૈદ્ય અવનવી પ્રણય મીમાંસા કહે છે, એટલે કે પ્રેમની ફિલોસોફીને જુદા જુદા પાસાઓથી જોઈ.
અચ્છા.
ત્રીજું, એમની કૃતિઓમાં દેશભક્તિનો ભાવ ખૂબ ઉત્કટ રીતે જોશભેર જોવા મળે છે.
અને એમની વાર્તા કહેવાની જે શૈલી હતી, મેં સાંભળ્યું છે કે એ બહુ ઝડપી અને રોચક હતી, વાચકને જકડી રાખે એવી.
હા, ચોક્કસ. વૈદ્ય એને કથા પ્રવાહનો ધોધમાર વેગ કહે છે. જાણે પાણીનો ધોધ વહેતો હોય એમ વાર્તા આગળ વધે.
વાહ.
એમની નવલકથાઓ વાંચતી વખતે વાચક કંટાળતો નથી, એ રસ જળવાઈ રહે છે. અને મુનશીએ પોતે પણ સ્વીકાર્યું છે કે એમના પર ફ્રેન્ચ લેખક એલેક્ઝાન્ડર દ્યુમાનો પ્રભાવ હતો.
ઓ, દ્યુમા, જેઓ પણ આવી રોમાંચક કથાઓ માટે જાણીતા છે.
હા, બરાબર, ગતિશીલ કથાઓ માટે.
અને પાત્રો વિશે શું? ખાસ કરીને સ્ત્રી પાત્રોની વાત થતી હોય છે મુનશીના સંદર્ભમાં.
હા, વૈદ્ય એ પણ નોંધે છે, મુનશીના પાત્રો ખૂબ જ પ્રતાપી, જીવંત અને સાહસિક હોય છે. અને ખાસ કરીને એમના સ્ત્રી પાત્રો એ ખૂબ મજબૂત, સ્વતંત્ર મિજાજના અને કંઈક ચમત્કૃતિ ભર્યા હોય છે. એમની શૈલી પણ એવી ભભકદાર અને આકર્ષક છે કે વાચકનો રસ સતત જળવાઈ રહે. વૈદ્ય એમની ઐતિહાસિક નવલકથાઓ જેવી કે પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, પૃથ્વી વલ્લભને ખાસ નોંધપાત્ર ગણે છે.
એટલે મુનશી માત્ર વાર્તાકાર નહોતા, પણ કંઈક વધુ હતા. સમાજ પર સંસ્કૃતિ પર પ્રભાવ પાડનાર વ્યક્તિ.
બરાબર સમજ્યા. વૈદ્ય સ્પષ્ટ કહે છે કે મુનશીએ માત્ર સાહિત્ય નથી લખ્યું પણ આદિવચનો જેવા વ્યાખ્યાનો અને ગુજરાતના જ્યોતિર્ધરો જેવા પુસ્તકો દ્વારા ગુજરાતી પ્રજામાં પોતાની સાંસ્કૃતિક ઓળખ અને ગૌરવ.
હા, પેલી અસ્મિતાની ભાવના.
બરાબર. એ અસ્મિતા જગાવવાનો મોટો પ્રયાસ કર્યો એટલે જ વૈદ્ય એમને કવિ નર્મદ પછીના પહેલા એવા વર્ચસ્વી સાહિત્યકાર ગણે છે.
વર્ચસ્વી એટલે કે જેમનો પ્રભાવ બહોળો હોય.
હા, જેમણે સાહિત્યની સાથે સાથે ગુજરાતની સાંસ્કૃતિક ઉન્નતિ માટે પણ પોતાની બુદ્ધિ અને પ્રભાવનો ભરપૂર ઉપયોગ કર્યો.
તો મુનશીના બીજા કયા સાહિત્યિક પ્રદાનનો વૈદ્ય ઉલ્લેખ કરે છે? નાટકો, આત્મકથા વગેરે?
હા, ચોક્કસ કરે છે. વૈદ્ય મુનશીના લગભગ 11 જેટલા નાટકોનો ઉલ્લેખ કરે છે, જેમાં ધ્રુવ સ્વામીની દેવી જેવી જાણીતી કૃતિઓ પણ છે.
હા, એ તો બહુ જાણીતું છે.
પછી એમની 25-એક નવીલિકાઓ છે, શિશુ અને સખી જેવું ભાવવાહી ગદ્ય છે, અડધે રસ્તે અને સીધા ચઢાણ જેવી એમની આત્મકથાઓ છે.
હા, એ પણ ખૂબ વંચાય છે.
વૈદ્ય કરે છે. આ બતાવે છે કે મુનશીનું સર્જન કેટલું વ્યાપક અને વિવિધતાસભર હતું.
ખરેખર બહુ વિશાળ ફલક હતું એમના કામનું. હવે મુનશીની વાત કરીએ તો એમના જ સમયમાં અને એમની સાથે જોડાયેલા એમના પત્ની લીલાવતી મુનશી પણ એક સારા લેખિકા હતા. વૈદ્ય એમના વિશે શું કહે છે?
હા, વૈદ્ય લીલાવતી મુનશીને અર્વાચીન ગુજરાતના શ્રેષ્ઠ સ્ત્રી સાહિત્યકારોમાં પહેલા નંબરે મૂકે છે.
પહેલા નંબરે?
હા. ભલે એમની લેખન કારકિર્દી બહુ લાંબી નહોતી, લગભગ 12 વર્ષની જ ગણાય, પણ એમની નવલિકાઓ, નાટકો, રેખાચિત્રો, નિબંધો વગેરેમાં એમની પોતાની એક આગવી છાપ, એક સ્પષ્ટ વ્યક્તિત્વ દેખાઈ આવે છે.
એમની શૈલીમાં કે વિષયવસ્તુમાં શું ખાસ જોવા મળ્યો?
મુખ્યત્વે એમના લખાણોમાં નવી પેઢીની સ્ત્રીનો દ્રષ્ટિકોણ દેખાય છે. એના જીવનના પ્રશ્નો, એની લાગણીઓ, જે તીવ્ર પણ હોય અને કોમળ પણ, એનું બહુ સુંદર આલેખન છે.
એટલે સ્ત્રીના મનોભાવોનું નિરૂપણ.
હા, અને એ પણ મોટે ભાગે પોતાના અનુભવો પર આધારિત. વૈદ્ય એમની શૈલીને ઝલકદાર, રંગદર્શી, ચિત્રાત્મક અને સચોટ જેવી ગણાવે છે. ક્યારેક સહાનુભૂતિ દેખાય તો ક્યારેક સમાજ પર ધારદાર કટાક્ષ પણ હોય.
કઈ રચનાઓનો ખાસ ઉલ્લેખ છે?
વૈદ્ય એમની કુમારદેવી, દ્રૌપદી, પાંચ પત્રો, જસોદાનો જીવન વિકાસ જેવી રચનાઓને ખાસ યાદ કરવા જેવી ગણે છે.
અચ્છા, હવે નાટ્ય ક્ષેત્રની વાત આગળ વધારીએ તો મુનશી અને લીલાવતી મુનશી સિવાય બીજા કયા નાટ્યકારોનો વૈદ્ય ખાસ ઉલ્લેખ કરે છે?
બટુભાઈ ઉમરવાડિયાનું નામ અહીં બહુ મહત્વનું છે. વૈદ્ય એમને ગુજરાતી એકાંકી નાટકના,
એટલે કે ટૂંકા નાટક, વન એક્ટ પ્લે જાકે બોલે.
હા, બરાબર. એના પહેલા અને ખૂબ જ શક્તિશાળી લેખક તરીકે ઓળખાવે છે. એમના નાટકોમાં વાર્તાની ગૂંથણી સરસ હોય, સામાજિક સમસ્યાઓનું માર્મિક આલેખન હોય, પાત્રોમાં વિવિધતા હોય, પાત્રોના મનના વિચારો અને લાગણીઓને સમજવાની અને રજૂ કરવાની સારી સૂઝ દેખાય, અને સંવાદો પણ ભાવવાહી હોય,
એટલે કલાત્મક રીતે પણ સજ્જ હતા.
ના નાટિકા સંગ્રહો વાચકને ઘણો આનંદ આપે છે એમ વૈદ્ય નોંધે છે.
અને ચંદ્રવદન મહેતા, એમનું નામ પણ નાટકો સાથે ખૂબ જોડાયેલું છે, એમનું યોગદાન કેવું ગણાવ્યું છે?
હા, ચંદ્રવદન મહેતાનો ઉલ્લેખ એવા નાટ્યકારોમાં થાય છે જેમના પર યુરોપના નાટ્યકારોની અસર દેખાય છે, જેમ કે ઓસ્કર વાઇલ્ડ, બર્નાર્ડ શો, ઇબ્સન.
હા, એમની અસર હતી.
ખાસ કરીને એમનું નાટક આગગાડી તો ખૂબ જ પ્રસિદ્ધ થયું. વૈદ્ય નોંધે છે કે ચંદ્રવદન મહેતાએ ઘણા નાટકો લખ્યા અને એમાં વિષયો અને પાત્રોની એટલી બધી વિવિધતા છે કે એમનું કામ આ ક્ષેત્રમાં ખૂબ આગળ પડતું ગણાય.
કેવા પ્રકારની વિવિધતા? કયા કયા વિષયો અને પાત્રો?
એમણે ઇતિહાસ, લોકકથા, સમાજ, અસ્પૃશ્યતા જેવા ઘણા વિષયો પર લખ્યું છે. પાત્રો પણ જુઓ, શ્રી કૃષ્ણ અને કર્ણઘેલાથી લઈને રેલવેના નોકરો, ભિખારીઓ, નાગાબાવાઓ અને બાળકો સુધીના પાત્રો એમણે રચ્યા છે.
અરે વાહ, બહુ મોટો વ્યાપ છે.
હા, એમના નાટકોમાં પ્રેમનું ગંભીર અને કટાક્ષભર્યું નિરૂપણ પણ છે, સામાજિક દૂષણો પર કટાક્ષ છે, હળવી વિનોદવૃત્તિ પણ છે.
અને પેલું રેલવેના નોકરો અને ભિક્ષુકોનું આલેખન?
હા, એ ખાસ નોંધપાત્ર છે. વૈદ્ય કહે છે કે એ પાત્રો એમણે પોતાના અંગત અનુભવથી એટલા જીવંત રીતે આલેખ્યા છે કે યાદ રહી જાય. એમણે ઓપેરા એટલે કે ગીતનાટિકાનો પ્રયોગ પણ કર્યો.
અને સૌથી અગત્યનું તખ્તાલાયકી.
બરાબર, એમના ઘણા નાટકો તખ્તાલાયક હતા, એટલે કે રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવી શકાય તેવા હતા. આગગાડી, પ્રેમનું મોતી, અખો, નર્મદ, નાગાબાવા જેવી કૃતિઓ એમની સફળ રચનાઓ ગણાય છે.
સરસ. હવે નાટકો પછી ફરી નવલકથા તરફ વળીએ. મુનશી પછી બીજા જે મોટા ગજાના નવલકથાકારનો વૈદ્ય ઉલ્લેખ કરે છે તે છે રમણલાલ વસંતલાલ દેસાઈ. વૈદ્ય એમને યુગમૂર્તિ વાર્તાકાર કહે છે.
હા, બિરુદ તો બહુ મોટું છે.
હા, પણ વૈદ્ય એમને મુનશીથી કઈ રીતે જુએ છે? મતલબ શું ફરક છે બંનેમાં?
અહીં વૈદ્ય બહુ સ્પષ્ટ રીતે ભેદ સમજાવે છે. એ કહે છે કે રમણલાલ દેસાઈનો હેતુ ગોવર્ધનરામ ત્રિપાઠી જેવો નહોતો,
જેમણે સરસ્વતી ચંદ્ર લખ્યું.
હા, જેઓ એના દ્વારા આખા દેશની સંસ્કૃતિનો નવવિધાન કરવા માંગતા હતા, કે ન તો મુનશી જેવો હતો કે જેઓ ઐતિહાસિક પાત્રો દ્વારા ગુજરાતની અસ્મિતાને જગાડવા માંગતા હતા.
તો રમણલાલ દેસાઈનો હેતુ શું હતો?
એમનો મુખ્ય હેતુ હતો એમના સમયના, એટલે કે ગાંધીયુગના સામાન્ય જીવનને, ખાસ કરીને મધ્યમ વર્ગના જીવનને વાર્તાઓ દ્વારા રજૂ કરવાનો, અને એ પણ એવી રીતે કે લોકોને વાંચવું ગમે.
અચ્છા, એટલે સમકાલીન જીવનનું પ્રતિબિંબ.
બરાબર, એટલે જ વૈદ્ય એમને ગાંધીયુગના પ્રવર્તમાન જીવનના પહેલા સફળ નવલકથાકાર કહે છે, જે ખરેખર બહુ સચોટ લાગે છે.
એટલે એમનો અભિગમ વધુ વાસ્તવિક અને સામાજિક હતો એમ કહી શકાય? એમની કૃતિઓમાં કઈ બાબતો મુખ્ય હતી?
હા, કહી શકાય. એમની કૃતિઓ જેમ કે શિરીષ, કોકિલા, હૃદયનાથ, ભારેલો અગ્નિ, દિવ્યચક્ષુ, ગ્રામલક્ષ્મી, આ બધા માટે વૈદ્ય કહે છે કે એ સાહિત્ય જીવન સમીક્ષા છે એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.
જીવન સમીક્ષા એટલે શું?
જીવન સમીક્ષા એટલે જીવનનું અવલોકન, એની તપાસ, એના અર્થની શોધ. એમની નવલકથાઓમાં જીવન પ્રત્યેનો એક વિશાળ માનવતાવાદી દૃષ્ટિકોણ જોવા મળે છે. એ સમયના સમાજના પ્રશ્નો, લોકોની રહેણીકરણી, એમના આદર્શો.
ગાંધીયુગના વિચારો.
હા, આ બધું એમની વાર્તાઓના પ્રસંગો અને પાત્રો દ્વારા પ્રગટ થાય છે, અને સાથે સાથે જીવન વિશેના સુંદર વિચારો, નાની નાની ફિલોસોફીની કણિકાઓ પણ એમની વાર્તાઓમાં વણાયેલી હોય છે.
અને એમની વાર્તા કહેવાની કળા વિશે શું? પાત્રો કેવા હતા? શૈલી કેવી હતી?
વૈદ્ય કહે છે કે એમની વાર્તાકલામાં નવું વિચારવાની શક્તિ અને કલ્પનાનો સારો ઉપયોગ થયેલો છે. એમના પાત્રો જીવંત અને સ્પષ્ટ રીતે ઉપસે છે.
કોઈ યાદગાર પાત્રો?
હા, હૃદયનાથ, કોકિલા, રંજન, નાથબાવા જેવા કેટલાક પાત્રો આદર્શ અથવા માધુર્યની મૂર્તિ સમાન લાગે છે. કથામાં વાચકને જકડી રાખે તેવા રસપ્રદ અને ક્યારેક કૌતુકજનક બનાવો પણ હોય છે.
અને ભાષા?
એમની ભાષા શૈલી ખૂબ જ સરળ, પ્રવાહી અને વાંચવામાં મજા આવે તેવી છે. વિશ્વનાથ ભટ્ટ જેવા વિવેચકે પણ કહ્યું છે કે રમણલાલ દેસાઈએ એમના સમયના નવા જીવનના સુંદર પ્રતિબિંબો ઝીલ્યા છે, જે એમને હંમેશા યાદ રખાવશે.
એટલે એમનું ગદ્ય બહુ લોકભોગ્ય બન્યું.
હા, ચોક્કસ. વૈદ્ય એમના નાટકો, નવલિકાઓ, કવિતાઓ અને લેખોનો પણ ઉલ્લેખ કરે છે, પણ મુખ્યત્વે નવલકથાકાર તરીકે જોડખાય છે.
બરાબર. હવે મુનશી અને રમણલાલ દેસાઈ પછી વૈદ્ય બીજા કયા નવલકથાકારોને આ સમયગાળાના મહત્વના સર્જકો તરીકે ગણાવે છે?
હા, આ બે મુખ્ય સ્તંભો પછી વૈદ્ય મુખ્યત્વે બીજા ત્રણ નવલકથાકારોના પ્રદાન પર ધ્યાન દોરે છે. ચુનીલાલ વર્ધમાન શાહ, ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુ.
એટલે કે ગૌરીશંકર જોશી.
હા, ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી.
આ ત્રણેયની શું વિશેષતાઓ હતી વૈદ્યના મતે?
ચુનીલાલ શાહ મુખ્યત્વે ઐતિહાસિક નવલકથાઓ માટે જાણીતા છે, જેમ કે કર્મયોગી રાજેશ્વર, રૂપોમતી. વૈદ્ય નોંધે છે કે એમની કૃતિઓમાં સામાજિક સૂઝ અને સ્વસ્થ શૈલી જોવા મળે છે. ઝવેરચંદ મેઘાણીએ સમાજ અને ઇતિહાસ બંને વિષયો પર લખ્યું છે. એમની સોરઠ, તારા વહેતા પાણી, વેવિશાળ, તુલસી ક્યારો જેવી કૃતિઓ.
હા, એ તો ખૂબ જ પ્રખ્યાત છે.
બરાબર, ખાસ કરીને કાઠિયાવાડના લોકજીવનના જીવંત અને તાદૃશ ચિત્રણ માટે અને એમની અત્યંત વેગીલી જોમવાળી શૈલી માટે ખૂબ પ્રખ્યાત થઈ.
અને ધૂમકેતુ એમણે તો ટૂંકી વાર્તાઓમાં મોટું નામ કાઢ્યું. નવલકથામાં કેવું રહ્યું?
હા, એ વાત સાચી, પણ એમણે નવલકથાઓ પણ લખી છે, સામાજિક, પરાજય અને ઐતિહાસિક, ચોલાદેવી. વૈદ્ય એમના નવલકથા લેખનની ખાસિયત તરીકે લાગણીની ઉષ્મા, કેટલાક ભવ્ય સ્ત્રી પાત્રોનું નિર્માણ.
અચ્છા, સ્ત્રી પાત્રો અહીં પણ મહત્વના.
હા, અને દેશના ઉત્તમ આદર્શો દ્વારા સમાજ જીવનને સુધારવાની તીવ્ર ઈચ્છાને ગણાવે છે.
એટલે આ લેખકોએ પણ યાદગાર પાત્રો આપ્યા એમને?
ચોક્કસ. વૈદ્ય ભારપૂર્વક કહે છે કે આ ત્રણેય લેખકોએ અને મુનશીએ પણ મૂળરાજદેવ, ભાભુ, ચોલાદેવી, ભીમદેવ, દામોદર મહેતા, કેસર મકવાણો, રૂપમતી, બાઝ બહાદુર જેવા અનેક,
હા, આ બધા નામો જાણીતા છે.
બરાબર. આવા અવિસ્મરણીય પાત્રો સર્જીને ગુજરાતી સાહિત્ય ભંડારને સમૃદ્ધ કર્યો છે અને ખૂબ ઊંચા દરજ્જાની સેવા કરી છે.
લેખના અંતભાગમાં વૈદ્ય બીજા કેટલાક નવલકથાકારોનો પણ ઉલ્લેખ કરે છે, ખરું ને? થોડા નામ યાદ છે?
હા, લેખ પૂરો કરતા પહેલા વૈદ્ય બીજા 8-9 નવલકારોના નામ નોંધે છે, જેમ કે ગુણવંતરાય આચાર્ય, દર્શક એટલે મનુભાઈ પંચોળી, રામનારાયણ વી પાઠક, સોપાન એટલે મોહનલાલ મહેતા,
પન્નાલાલ પટેલ પણ.
હા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, ચંદ્રવદન મહેતા, ઇન્દ્ર વસાવડા, ઉચ્છરંગરાય ઓઝા. વૈદ્ય આ બધાને પણ પોતપોતાની રીતે વિશિષ્ટ અને યુગના પ્રવાહોને ઝીલનારા લેખકો ગણે છે.
અને કોઈના પર ખાસ ભાર મૂક્યો છે?
હા, એમાં પણ ખાસ કરીને દર્શક, સોપાન અને પન્નાલાલ પટેલની કૃતિઓમાં જે સર્જકતા દેખાય છે એને એ સમયની મહત્વની સિદ્ધિ ગણે છે અને ભવિષ્ય માટે વધુ સારી અપેક્ષાઓ રાખે છે.
વાહ, તો આ આખી ચર્ચા પરથી વિજયરાય વૈદ્યના આ લેખના મુખ્ય સૂર શું લાગે છે? આપણે શું તારવી શકીએ આ વિશ્લેષણમાંથી?
મુખ્યત્વે ત્રણ બાબતો સ્પષ્ટ થાય છે મારા મતે. એક, પહેલું, 20મી સદીના શરૂઆતના દાયકાઓમાં એટલે કે 1915-1942 આસપાસ ગુજરાતી સાહિત્યમાં કવિતા કરતાં ગદ્ય સ્વરૂપો, ખાસ કરીને નવલકથા અને નાટક વધારે પ્રભાવશાળી બન્યા.
હા, એ મુખ્ય માધ્યમ બન્યા.
બરાબર, અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ. બે, બીજું, કનૈયાલાલ મુનશી અને રમણલાલ વો દેસાઈ જેવા બે મહાન સર્જકોએ નવલકથાને નવી દિશાઓ આપી.
બંનેની દિશાઓ થોડી અલગ પણ મહત્વની.
હા, મુનશીએ ઇતિહાસ, ભવ્યતા, પ્રતાપી પાત્રો અને ગુજરાતી સાંસ્કૃતિક અસ્મિતા પર ભાર મૂક્યો, તો રમણલાલ દેસાઈએ એમના સમયના, ગાંધીયુગના, સમાજ અને જીવનનું, ખાસ કરીને મધ્યમ વર્ગનું, વાસ્તવિક અને વિચાર પ્રેરક ચિત્રણ કર્યો, જેને આપણે જીવન સમીક્ષા કહી શકીએ.
બરાબર.
ત્રણ, અને ત્રીજું, આ યુગ ફક્ત આ બે મહારથીઓનો જ નહોતો, બીજા ઘણા પ્રતિભાશાળી લેખકો હતા.
હા, લીલાવતી મુનશી, બટુભાઈ ઉમરવાડિયા, ચંદ્રવદન મહેતા, મેઘાણી, ધૂમકેતુ, ચુનીલાલ શાહ.
બરાબર. આ બધાએ અને બીજા ઘણાએ નવલકથા, નાટક, નવલિકા, નિબંધ જેવા જુદા જુદા ગદ્ય સ્વરૂપોમાં ખૂબ જ મહત્વનું અને વિવિધતાસભર યોગદાન આપ્યું, જેનાથી ગુજરાતી સાહિત્ય ખરેખર ખૂબ સમૃદ્ધ બન્યું.
અહીં એક વિચાર આવે છે. વૈદ્યના વર્ણન પ્રમાણે આ બધા લેખકોએ એમના સમયના સમાજ, સંસ્કૃતિ, પ્રશ્નો, આદર્શો આ બધાને પોતાની કૃતિઓમાં ઝીલવાનો પ્રયત્ન કર્યો.
હા, ચોક્કસ.
તો આજે આપણે જ્યારે આ કૃતિઓ વાંચીએ ત્યારે એ સમયના મુદ્દાઓ, એ પાત્રો, એમની વિચારસરણી એ આપણને કેટલા પ્રસ્તુત લાગે? શું મુનશીની એ પ્રણય મીમાંસા
કે દેસાઈની જીવન સમીક્ષા,
હા, કે મેઘાણીનું લોકજીવનનું આલેખન, કે ધૂમકેતુના આદર્શો, શું એ આજે પણ આપણને આપણા પોતાના જીવન અને સમાજ વિશે કંઈક નવું વિચારવા, કદાચ કોઈ જૂની માન્યતાને પડકારવા
અથવા આપણા આજના સંદર્ભોને વધુ સારી રીતે સમજવા,
હા, એ માટે પ્રેરે છે? આ એક પ્રશ્ન છે જે કદાચ આજના વાચકે પોતાની જાતને પૂછવા જેવો છે.
બહુ સારો મુદ્દો છે, વિચારવા જેવો.
આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.
મને પણ મજા આવી.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.